એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે એક નાનો પ્રયોગ કરીએ. હું એક શબ્દ કહીશ, રણ. આંખો બંધ કરીને વિચારો મગજમાં શું ચિત્ર આવે છે. મને ખાતરી છે કે મોટાભાગના લોકો દૂર દૂર સુધી ફેલાયેલી સોનેરી રેતી, માથા પર તપતો સૂરજ અને કદાચ એકાદ ઊંટને જોતા હશે, ખરું ને? પણ શું આટલું જ છે રણ?
આ ચિત્ર આમ જોવો તો ખોટું નથી, પણ અધૂરું છે.
અધૂરું?
હા, એવું છે કે જાણે કોઈ આખી ફિલ્મ જોવાને બદલે માત્ર પોસ્ટર જોઈને વાર્તાનો અંદાજ લગાવી રહ્યો હોય. વાસ્તવિકતા એ છે કે રણ એના કરતાં ઘણું ઘણું વધારે જટિલ, જીવંત અને આપણી પૃથ્વી માટે અત્યંત જરૂરી છે.
અને આ જ અધૂરા ચિત્રને પૂરું કરવા માટે આજે આપણે એક એવા પુસ્તકની દુનિયામાં જઈશું જે રણ વિશેની આપણી બધી ધારણાઓને કદાચ તોડી પાડશે. પુસ્તક છે નિક મિડલટનનું ડેઝર્ટ્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આજનો આપણો હેતુ એ પોસ્ટર પાછળ છુપાયેલી આખી ફિલ્મને સમજવાનો છે. તો આ ફિલ્મના ડિરેક્ટર એટલે કે લેખક નિક મિડલટન કોણ છે? મને લાગે છે કે તેઓ કોઈ સામાન્ય આમ લાઇબ્રેરીમાં બેસી રહેનારા પ્રોફેસર નથી.
બિલકુલ નહીં. નિક મિડલટન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૂગોળના નિષ્ણાત તો છે જ, પણ એમની સાચી ઓળખ એક સાહસિક સંશોધકની છે. એમનું જ્ઞાન ખાલી ચોપડીઓ કે લેબમાં બંધ નથી રહ્યું, એ તો જાતે દુનિયાના સૌથી દુર્ગમ અને અજાણ્યા રણોમાં ફર્યા છે, ત્યાં રહ્યા છે અને તેને અનુભવ્યા છે.
એટલે કે એમને ફિલ્ડ વર્કનો જબરદસ્ત અનુભવ છે. મેં સાંભળ્યું છે કે એમણે ગોઈંગ ટુ એક્સ્ટ્રીમ્સ જેવી ટીવી સિરીઝ પણ કરી છે, જ્યાં તેઓ પૃથ્વીના સૌથી કઠોર સ્થળોએ ગયા હતા. આ વાત તેમને ખાસ બનાવે છે નહીં?
ચોક્કસ. કારણ કે જ્યારે તેઓ રણ વિશે લખે છે ત્યારે તે માત્ર ડેટા કે સિદ્ધાંતો નથી હોતા. એમાં એ રેતીની ગરમી, એ સૂકા પવનનો અવાજ અને ત્યાંના જીવનનો ધબકાર પણ હોય છે. મતલબ કે એ એક વિદ્વાનનું મગજ અને એક પ્રવાસીનું હૃદય લઈને લખે છે, એટલે જ એમની વાતમાં વજન છે. તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? એક લીટીમાં કહું તો આપણને રણ શબ્દને નવેસરથી વિચારવા મજબૂર કરવાનો. મિડલટન કહે છે કે આપણે રણને નકામી, વેરાન ભૂમિ તરીકે જોવાની ભૂલ કરીએ છીએ. આ પુસ્તક એ ભૂલ સુધારવાનો એક પ્રયાસ છે.
અને એમની મુખ્ય દલીલ શું છે? એ આ ભૂલને કેવી રીતે સુધારે છે?
એમની મુખ્ય દલીલ એ છે કે રણ ખાલી કે નિર્જીવ નથી. એ એક જટિલ, ગતિશીલ અને એકદમ વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ છે. તે આપણને બતાવે છે કે કેવી રીતે ભૂસ્તરશાસ્ત્ર, આબોહવા, જીવવિજ્ઞાન અને હજારો વર્ષોનો માનવ ઇતિહાસ આ બધું એકબીજા સાથે જોડાઈને રણનું નિર્માણ કરે છે. આ પુસ્તક બે મુખ્ય સવાલો પૂછે છે. રણ ખરેખર છે શું અને આપણા માટે તેનું શું મહત્વ છે?
અને આ સવાલો મહત્વના છે કારણ કે પૃથ્વીનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર રણ અથવા અર્ધ રણ છે.
બરાબર.
એટલે કે આપણે પૃથ્વીના આટલા મોટા હિસ્સાને સમજ્યા વિના ક્લાઇમેટ ચેન્જ કે સંસાધન વ્યવસ્થાપન જેવા મુદ્દાઓને આમ બરાબર સમજી જ ન શકીએ.
બરાબર.
તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલ પર જ આવીએ. જો આપણી ગરમી અને રેતીની સમજ અધૂરી છે તો પછી રણની સાચી વ્યાખ્યા શું છે?
અને અહીં જ મિડલટન આપણને પહેલો અને સૌથી મોટો, આમ કહીએ તો ઝટકો આપે છે. તેઓ કહે છે કે રણની વૈજ્ઞાનિક વ્યાખ્યા ગરમી કે રેતી પર નહીં, પણ માત્ર એક જ શબ્દ પર આધારિત છે. શુષ્કતા, એરિડિટી.
શુષ્કતા એટલે કે સૂકાપણું. પણ આનો વ્યવહારુ અર્થ શું?
એને એક સરળ રૂપકથી સમજીએ. રણ એક એવું બેંક ખાતું છે જ્યાંથી ઉપાડ.
ઉપાડ એટલે?
એટલે કે જમીન અને છોડમાંથી બાષ્પીભવન થતું પાણી, એ હંમેશા જમા, એટલે કે વરસાદ કરતાં અનેક ગણો વધારે હોય છે.
અચ્છા.
પરિણામે એ ખાતું હંમેશા ખાલીખમ જ રહે છે. જ્યાં પાણીની તંગી આટલી ગંભીર હોય એ સ્થળ રણ છે, ભલે પછી તે ગરમ હોય કે ઠંડુ.
એક મિનિટ, ઠંડુ? તમે કહ્યું ઠંડુ રણ? આ વાત કંઈક ગળે નથી ઉતરતી. શું કોઈ સ્થળ ઠંડુ હોવા છતાં રણ હોઈ શકે?
બિલકુલ. અને આ સમજાવવા માટે મિડલટન એક એવું ઉદાહરણ આપે છે જે આપણા મગજની બધી ધારણાઓને આમ ઉથલાવી દે છે.
કયું ઉદાહરણ?
દુનિયાનું સૌથી મોટું અને સૌથી સૂકું રણ સહારા નથી.
તો પછી?
પણ એન્ટાર્કટિકા છે.
શું વાત કરો છો? એન્ટાર્કટિકા, જ્યાં ચારે બાજુ બરફ જ બરફ છે, એ રણ કેવી રીતે હોઈ શકે?
હા, કારણ કે ત્યાં શુષ્કતાની વ્યાખ્યા એકદમ બરાબર લાગુ પડે છે. ત્યાં એટલી ભયંકર ઠંડી છે કે બધું પાણી બરફના રૂપમાં થીજી ગયું છે.
ઓહ,
તે પ્રવાહી સ્વરૂપમાં ઉપલબ્ધ જ નથી. છોડવાઓ કે પ્રાણીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. ત્યાં વરસાદ નહીવત છે, એટલે ત્યાં પણ પાણીનો ગંભીર અભાવ છે.
એટલે વ્યાખ્યા પ્રમાણે એ પણ રણ જ કહેવાય?
ચોક્કસ. વિચાર તો કરો, એન્ટાર્કટિકા પૃથ્વી પરનું સૌથી મોટું રણ છે, જે સહારા કરતાં પણ લગભગ બમણું મોટું છે. આ એક જ વાત આપણને રણ વિશે ફરીથી વિચારવા મજબૂર કરી દે છે.
આ તો ખરેખર આશ્ચર્યજનક છે. આનો અર્થ એ કે રણ એ ગરમીનું નહીં પણ પાણીની અનુપલબ્ધતાનું સામ્રાજ્ય છે. તો પછી મારી બીજી ધારણા પણ ખોટી હોવી જોઈએ કે બધા રણ રેતાળ હોય છે. જો એન્ટાર્કટિકા બરફનું રણ છે તો બીજા કેવા પ્રકારના રણ હોય છે? શું પથ્થરનું પણ રણ હોઈ શકે?
તમારો સવાલ બરાબર છે, અને હકીકત એ છે કે આપણે ફિલ્મોમાં જે રેતીના વિશાળ સમુદ્રો જોઈએ છીએ, જેને વૈજ્ઞાનિક ભાષામાં અર્ગ કહે છે,
હા,
તે તો રણનો માત્ર એક નાનો હિસ્સો છે. દુનિયાના મોટાભાગના રણ રેતાળ નથી.
ખરેખર?
હા, સૌથી સામાન્ય પ્રકાર છે રેગ્સ, એટલે કે પથરાળ અને કાંકરીવાળા મેદાનો. અહીં પવન એટલો શક્તિશાળી હોય છે કે તે બધી જ ઝીણી રેતી ઉડાવી દે છે અને પાછળ માત્ર પથ્થરો અને કાંકરાનો પથારો છોડી જાય છે.
અચ્છા.
અને ત્રીજો પ્રકાર છે હમાદાસ, જે વિશાળ, સપાટ અને ખડકાળ ઉચ્ચ પ્રદેશો છે.
પણ પુસ્તકમાં એક વિરોધાભાસી વાત પણ છે કે રણનું લેન્ડસ્કેપ બનાવવામાં પાણીનો જ સૌથી મોટો હાથ છે. આ કેવી રીતે શક્ય છે? જે વસ્તુ ત્યાં છે જ નહીં એ તેને આકાર કેવી રીતે આપી શકે?
આ જ તો રણનો સૌથી મોટો વિરોધાભાસ છે. રણમાં વર્ષો સુધી વરસાદ નથી પડતો, પણ જ્યારે પડે છે ત્યારે મુશળધાર પડે છે.
બરાબર.
હવે ત્યાંની જમીન સૂકી અને કઠણ હોવાથી પાણીને શોષી શકતી નથી. પરિણામે પાણી પૂરનું સ્વરૂપ લઈ લે છે, અને આ અચાનક આવતા પૂર, જેને ફ્લેશ ફ્લડ્સ કહે છે,
હા સાંભળ્યું છે,
એ એટલા શક્તિશાળી હોય છે કે તે જમીનના ઘસારા માટેનું સૌથી મોટું બળ બની જાય છે. તે પહાડોને કોતરીને ઊંડી ખીણો અને વાડીઝ એટલે કે સૂકી નદીઓના પટ બનાવે છે.
ઓહ,
એટલે કે પાણી તેની ગેરહાજરીથી જીવનને નિયંત્રિત કરે છે અને તેની દુર્લભ હાજરીથી જમીનને આકાર આપે છે.
આ તો અદ્ભુત છે. પણ આવા કઠોર અને વિરોધાભાસી વાતાવરણમાં જીવનનું શું? શું ત્યાં ખરેખર કંઈ ઉગી શકે છે? કોઈ જીવી શકે છે?
જરાય નહીં. એવું નથી, રણ નિર્જન નથી, પણ તે એમ કહી શકાય કે અનુકૂલનની એક જીવંત પ્રયોગશાળા છે. અહીં જીવન ટકી રહેવા માટે સંઘર્ષ નથી કરતો, પણ વિકસવા માટે તેણે અકલ્પનીય રસ્તાઓ શોધી કાઢ્યા છે.
દાખલા તરીકે,
વનસ્પતિઓમાં ત્રણ જાદુગરો છે. પહેલા છે રસદાર, જેમ કે કેક્ટસ.
હા, એ તો આપણે જાણીએ જ છીએ.
એ પોતાના જાડા શરીરમાં પાણીનો સંગ્રહ કરે છે. બીજા છે ફ્રિયાટોફાઇટ્સ. આ છોડ ડીપ ડાઇવર્સ જેવા છે. એમના મૂળ પાણીની શોધમાં 50-60 ફૂટ ઊંડે ભૂગર્ભ સુધી પહોંચી જાય છે.
50-60 ફૂટ? અને
ત્રીજા સૌથી અદ્ભુત છે એફેમેરલ્સ. આને રણના ચોમાસુ મહેમાન કહી શકાય.
ચોમાસુ મહેમાન?
હા, એના બીજ વર્ષો સુધી રેતીમાં શાંતિથી સૂઈ રહે છે. જેવો વરસાદનો એક છાંટો પડે એ તરત જ જાગી જાય. થોડા દિવસોમાં જ ઉગીને, ફૂલ ખીલવીને, નવા બીજ બનાવીને પોતાનું કામ પતાવી દે છે અને ફરી આગલા વરસાદ સુધી ગાયબ.
વાહ, જાણે કુદરતની કોઈ ટાઈમલેપ્સ ફિલ્મ ચાલતી હોય.
બરાબર.
અને પ્રાણીઓનું શું? આપણે ઊંટ વિશે તો જાણીએ છીએ કે તે પાણી વિના લાંબો સમય ચલાવી શકે છે, પણ એની ખૂંધમાં પાણી હોય છે એ વાત સાચી?
ના, એક સામાન્ય ગેરસમજ છે. ઊંટની ખૂંધમાં પાણી નહીં પણ ચરબી હોય છે, જે તેને ઊર્જા પૂરી પાડે છે.
અચ્છા.
તેની ખાસિયત એ છે કે તે શરીરનું ઘણું પાણી ગુમાવ્યા પછી પણ જીવિત રહી શકે છે અને એક જ વારમાં 100 લિટરથી વધુ પાણી પી શકે છે.
ગજબ.
એ સિવાય ફેનેક શિયાળના મોટા કાન જુઓ. તે માત્ર સાંભળવા માટે નથી પણ શરીરની ગરમી બહાર ફેંકવા માટે કુદરતી રેડિયેટરનું કામ કરે છે. અને મોટાભાગના પ્રાણીઓ તો દિવસની ગરમીથી બચવા નિશાચર બની ગયા છે.
એટલે કે રાત્રે જ સક્રિય થાય છે.
હા, રાત્રે જ શિકાર અને ભોજન માટે બહાર નીકળે છે.
પ્રાણીઓ અને વનસ્પતિ તો ઠીક, પણ શું માણસો પણ રણમાં વસ્યા છે? આપણે તો ઓએસએસ એટલે કે રણદ્વીપની વાતો સાંભળી છે.
હા, માણસોએ પણ અદ્ભુત રીતે અનુકૂલન સાધ્યું છે, મુખ્યત્વે બે રીતે. એક છે ઓએસએસ ખેતી, જ્યાં પાણી ઉપલબ્ધ હોય ત્યાં સ્થાયી વસાહતો બનાવીને ખેતી કરવી, અને બીજી વધુ રોમાંચક જીવનશૈલી છે વિચરતી પશુપાલન,
નોમાડિક પાસ્ટોરલિઝમ.
હા, અરેબિયાના બેદુઇન અને સહારાના તુઆરેગ લોકોનું જીવન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ પાણી અને ચારાની શોધમાં પોતાના પશુઓના ધણ સાથે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે. તેમનું ઘર કોઈ એક જગ્યાએ નથી, પણ આખું રણ જ તેમનું ઘર છે.
આ તો થઈ પરંપરાગત વાત, પણ આજના આધુનિક યુગમાં રણનું શું મહત્વ છે? શું તે માત્ર તેલ અને ગેસના ભંડાર છે?
તેલ અને ગેસ તો છે જ, સાથે નામી ભ્રણમાં હીરા અને ઓસ્ટ્રેલિયામાં યુરેનિયમ જેવા ખનિજો પણ છે. પણ મિડલટન કહે છે કે રણનો સૌથી મોટો ખજાનો જમીનની નીચે નહીં પણ ઉપર છે.
ઉપર મતલબ
સૂર્ય. રણ એ સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે દુનિયાની શ્રેષ્ઠ જગ્યાઓ છે. આ એ વિસ્તારો છે જે એક સમયે નકામા ગણાતા હતા, અને હવે તે આપણને સ્વચ્છ ઊર્જા આપીને આપણું ભવિષ્ય બચાવવામાં મદદ કરી શકે છે.
આ બધી વાતચીતમાં એક ગંભીર મુદ્દો પણ છે જે પુસ્તકમાં ભારપૂર્વક સમજાવવામાં આવ્યો છે, રણ અને રણીકરણ, ડેઝર્ટ અને ડેઝર્ટિફિકેશન. આ બંને શબ્દો સરખા લાગે છે, પણ હકીકતમાં તે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે.
હા, અને આ તફાવત સમજવો આપણા ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે. રણ એક કુદરતી, સ્વસ્થ અને સંતુલિત ઇકોસિસ્ટમ છે જે લાખો વર્ષોમાં બની છે, જ્યારે રણીકરણ એ એક માનવસર્જિત રોગ છે. તે જમીનને થતું કેન્સર છે.
કેન્સર?
હા, જેમાં આપણી ફળદ્રુપ, ખેતીલાયક જમીન ધીમે ધીમે આપણી જ ભૂલોને કારણે બિનઉપજાઉ અને વેરાન બની જાય છે.
આપણી ભૂલો? કેવી ભૂલો? રણીકરણ થાય છે શા માટે?
તેના મુખ્ય ત્રણ કારણો છે. પહેલું, અતિશય પશુચરાઈ, જેમાં પશુઓ જમીન પરનું રક્ષણાત્મક ઘાસનું આવરણ ખાઈ જાય છે. બીજું, વનનાશ,
ઝાડ કાપવા.
હા, બળતણ અને લાકડા માટે ઝાડ કાપી નાખવામાં આવે છે, જેથી જમીન પવન અને પાણીના સીધા પ્રહારમાં આવી જાય છે. અને ત્રીજું, ખેતીની ખોટી પદ્ધતિઓ.
જેમ કે
વધુ પડતી સિંચાઈ, જે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે અને તેને ઝેરી બનાવી દે છે. આફ્રિકાનો સાહેલ પ્રદેશ આનું જીવતું જાગતું દુઃખદ ઉદાહરણ છે, જ્યાં લાખો લોકોની ફળદ્રુપ જમીન એમની નજર સામે ધૂળમાં ફેરવાઈ ગઈ.
વાહ, આ ચર્ચાએ તો રણ વિશેની મારી સમજને સંપૂર્ણપણે બદલી નાખી છે. જો આપણે આખી વાતના મુખ્ય મુદ્દાઓ તારવીએ તો પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે રણની આપણી છબી જ ખોટી છે. તેની સાચી ઓળખ ગરમી કે રેતી નથી, પણ શુષ્કતા છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ જીવનની અદ્ભુત અનુકૂલન ક્ષમતા છે. રણ એ ખાલી જગ્યા નથી, પણ એક એવી પ્રયોગશાળા છે જ્યાં ઉત્ક્રાંતિએ જીવન ટકાવવા માટે અસાધારણ ઉકેલો શોધ્યા છે.
અને આ આપણે ભારતના થરના રણ કે ગુજરાતના કચ્છના રણમાં પણ જોઈ શકીએ છીએ.
હા, જો આપણે ધ્યાનથી જોઈએ તો.
ત્રીજો મુદ્દો જે મને ખૂબ જ રસપ્રદ લાગ્યો તે પાણીનો વિરોધાભાસ છે. પાણીની સતત ગેરહાજરી ત્યાંના જીવનને આકાર આપે છે, અને તેની દુર્લભ પણ શક્તિશાળી હાજરી ત્યાંની જમીનને આકાર આપે છે.
અને ચોથો અને સૌથી ચેતવણી ભર્યો સંદેશ, રણ અને રણીકરણ વચ્ચેનો ભેદ સમજવો. રણ કુદરતનો એક સુંદર હિસ્સો છે, રણીકરણ માનવ દ્વારા થતો પ્રકૃતિનો વિનાશ છે, અને આ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા છે જેની જવાબદારી આપણી છે.
આ પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે ખરેખર મગજમાં છપાઈ જાય છે. ચાલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ.
બ્રેયો વિચાર જે આખી ચર્ચાનો પાયો છે, રણની વ્યાખ્યા રેતી કે ગરમીની હાજરીથી નહીં, પરંતુ પાણીની ગેરહાજરીથી થાય છે. આ એક વાક્ય આપણને એન્ટાર્કટિકાને પણ રણ તરીકે જોવાની દ્રષ્ટિ આપે છે.
બીજો વિચાર જે મને ખૂબ જ પ્રેરણાદાયક લાગ્યો, રણમાં જીવન ફક્ત ટકી રહેવા માટે સંઘર્ષ નથી કરતું, તેણે વિકસવા માટે બુદ્ધિશાળી ઉકેલો વિકસાવ્યા છે. આ રણને સંઘર્ષના મેદાન તરીકે નહીં, પણ પ્રકૃતિની જીત અને ચાતુર્યના પ્રતીક તરીકે જોવાનું શીખવે છે.
અને ત્રીજો સૌથી ગંભીર વિચાર, રણીકરણ એ રણની કુદરતી આગેકૂચ નથી, તે માનવ હાથો દ્વારા ફળદ્રુપ જમીન પર થયેલા હજારો ઘાવથી થતું ધીમું મૃત્યુ છે. આ સ્પષ્ટ કરે છે કે આ સમસ્યા કુદરતી નહીં, પણ માનવસર્જિત છે, અને તેને રોકવી આપણા જ હાથમાં છે.
અને છેલ્લે એક આશાથી ભરેલો વિચાર, એક સમયે નકામી ગણાતા રણ હવે ભવિષ્યના ઊર્જા શક્તિગૃહો તરીકે ઉભરી રહ્યા છે. તેમનો સૌથી વિપુલ સ્ત્રોત રેતી નીચે નહીં પણ ઉપરથી ચમકે છે, સૂર્ય.
તો આ બધું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે? સૌથી પહેલા તો પર્યાવરણીય નીતિઓ બનાવવામાં.
કેવી રીતે?
રણીકરણને રોકવા માટે માત્ર વૃક્ષો વાવવા પૂરતા નથી, પણ સાથે સાથે ટકાઉ ખેતી અને પશુપાલનની પદ્ધતિઓ અપનાવવી પણ જરૂરી છે, જેથી જમીન પરનું દબાણ ઘટે. બીજું, ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવામાં. ભારતમાં, ખાસ કરીને ગુજરાતનું કચ્છનું રણ અને રાજસ્થાનના શુષ્ક પ્રદેશો વિશાળ સોલર પાર્ક માટે આદર્શ જગ્યાઓ છે. આ માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ સ્થાનિક આર્થિક વિકાસ માટે પણ એક મોટી તક છે. ચોક્કસ. અને વ્યક્તિગત સ્તરે આ જ્ઞાન આપણને પ્રકૃતિને વધુ ઊંડાણથી જોવાની દ્રષ્ટિ આપે છે. હવે પછી જ્યારે આપણે કચ્છના રણોત્સવમાં જઈએ,
હા,
ત્યારે તેને માત્ર એક સફેદ ખાલી જગ્યા તરીકે નહીં પણ એક જીવંત અને શ્વાસ લેતી ઇકોસિસ્ટમ તરીકે જોઈ શકીશું. આપણે સમજી શકીશું કે સફેદ મીઠાની ચાદર નીચે પણ જીવન ધબકી રહ્યું છે.
તો આ બધી વાતનો સાર શું છે? મારા માટે સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત એ જ રહી કે એન્ટાર્કટિકા પણ એક રણ છે. આ એક જ તથ્યએ રણ વિશેની મારી આખી સમજને હચમચાવી દીધી. એણે મને શીખવ્યું કે આપણે જેને અંતિમ સત્ય માનીએ છીએ તેને પણ ક્યારેક પ્રશ્ન કરવો કેટલો જરૂરી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી પાસું રણની ભવિષ્યની સંભાવનાઓ છે. જે વિસ્તારોને આપણે સદીઓથી વેરાન કે નકામા ગણ્યા, તે જ વિસ્તારો હવે સૌર ઊર્જા દ્વારા પૃથ્વીને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ વેસ્ટલેન્ડથી હોપલેન્ડ સુધીની સફર ખરેખર એક શક્તિશાળી વિચાર છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જેમ આજે આપણે રણ વિશેની આપણી સપાટી પરની ધારણાઓને પડકારી, તેમ આપણા જીવનના એવા બીજા કયા ક્ષેત્રો છે જ્યાં આપણે કોઈ વ્યક્તિ, વિચાર કે પરિસ્થિતિને માત્ર ઉપરથી જોઈને જ કોઈ નિર્ણય પર પહોંચી ગયા છીએ? ક્યાંક એવું તો નથી કે આપણે સપાટીની નીચે છુપાયેલી જટિલતા, સૌંદર્ય અને સંભાવનાઓને અવગણી રહ્યા છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.